કોઈ પણ એક કેસને જીતવો હોય, એને પ્રમાણિત કરવો હોય, તો કેટલા બધા પુરાવા આપવા પડે. ત્યારે એને માન્યતા મળે, સંદર્ભ મળે કે ભાઈ આનો સંદર્ભ છે, આ ઉપનિષદ નો સંદર્ભ છે, આ વેદ નો સંદર્ભ છે, આ ગીતાનો એનો એ છે. તો એ પ્રમાણે સંદર્ભ મળ્યા પછી એમ થાય કે ના ભાઈ તો આ બરાબર છે. કોર્ટના કેસને જીતવા માટે પણ એના પુરાવા આપવા પડે, અને પુરાવાના સંદર્ભ મળે ત્યારે કેસ સાચો થાય. એમ અહીંયા આગળી નારદજી હિમાલયને ઘણા બધા સંદર્ભ આપે છે કે જો તારી પુત્રી બધા જ ગુણોથી સંપન્ન તો છે જ, પણ એને પતિ આવો મળશે. પણ આવા પતિને પણ સારો દેખાડવા માટે કેટલા બધા સંદર્ભ આપવા પડ્યા. અગ્નિ, સૂર્ય, ગંગા નદી, આ બધા જો કે છે રવિ પાવક સુર સરીકી નાઈ, સમરથ કો નહીં દોષ ગુસાઈ. ગંગા પણ આજે જોઈએ, ગંગાજીને તો પવિત્ર જ આપણે માનીએ છીએ, આપણા માટે તો સ્વર્ગનું જ છે. પણ જે પ્રદૂષણો અંદર છે એને જોઈએ તો ગંગા જમના પાવનતાને એનો સ્પર્શ કરવાની ઈચ્છા ન થાય. સુરસરી કહું અપુનીત ન કહાય, આટલું બધું અંદર પ્રદૂષણ હોવા છતાંય ગંગાજીને ક્યારે કોઈ દિવસે કોઈ અપવિત્ર કયા જ નથી, કે ભાઈ ગંગાજી તો પાવન છે. જીવનના છેલ્લા શ્વાસે બે બુંદ પણ ગંગા જલલવ કણિકા પીતા તસ્યા યમકિમ કૃતે ચર્ચા. ગંગાના બે ટીપા મરતા પહેલા એના મોઢામાં મૂકવામાં આવે તો યમરૂત યમદૂત એનું નામ લઈ શકતા નથી, એમ શંકરાચાર્યનો સંદર્ભ છે. ગંગાજળ આટલું પવિત્ર છે. સૂર્યનારાયણને રોજ અર્ઘ્ય આપીએ, સવારમાં ઉઠી પ્રણામ કરીએ, પુષ્પ અર્પણ કરીએ, જલ ચડાવીએ. અગ્નિને પણ નિત્ય આરાધીએ, એની પરિક્રમા કરીએ, એને આહુતિ આપીએ, પંચદેવ કરીએ એની અંદર, તો આ બધું એ છતાં એ અગ્નિ, એ સૂર્ય અને ગંગાજીમાં કોઈ પણ પ્રકારના અપવિત્ર પદાર્થો એમાં વહે તો પણ એ પાવન થઈ જાય. ચાહે અગ્નિમાં હોય, અગ્નિ સંસ્કાર કરીએ એટલે શરીર, જો શરીરને અડીએ તો નાવું પડે, પણ એને અગ્નિમાં સંસ્કાર કરી દે તો અગ્નિ અપવિત્ર નથી થતો. સૂર્યનારાયણ પણ આટલું બધું શોષી લે છે, સારું નરશું, પણ સૂર્યને ક્યારે આપણે અપવિત્ર નહીં કહેતા, તો પવિત્ર જ છે. એમ હિમાલય તારી પુત્રીને જે પતિ મળશે, પણ આ બધા જે કઈ અવગુણો દેખાય છે એ બધા શંકરમાં દેખાય છે. અને જો એ બધું શંકરમાં જ દેખાતું હોય, વિકારોપી વિકૃતિ હોવા છતાંય શ્લાઘ્ય પ્રશંસનીય છે, ભગવાન શિવ ભલે સ્મશાનમાં હોય છતાંય પૂજ્ય છે, એ વસ્તુને બતાવવા માટે કે તારી દીકરીને મળશે તો જો આવા શંકર મળવાના હોય ને, તો જેમ સૂર્ય અગ્નિ અને ગંગાજી એનામાં આટલા બધા પ્રદૂષણો હોવા છતાંય એ પવિત્ર છે, એમ ભગવાન શિવ નગન અમંગલ વેશ જટિલ ભયંકરા માં તું પિતુ હિના આટલી બધી વાતો કહી, છતાંય તું ભાગ્યશાળી છું, તારી પુત્રી પણ પુણ્યશાળી છે કે શિવ જેવા જો મળવાના હોય ને તો આ બધા જ અવગુણોને એક બાજુ મૂકી દેવા પડે. આપણે જોઈએ છીએ બહુ પૈસા વાળો સત્તા વાળો હોય ને તો એના અવગુણ બધા પાછળ મૂકી દેવામાં આવે. તમે બહુ મોટા માણસ છો, તમે બહુ સારા માણસ છો, ભલે ગમે તેવો નઠારો હોય, એની સ્તુતિ જ કરવામાં આવે. એમ ભગવાન શિવ ભલે અમંગલ વેશ છે, અમંગલ્યમ કેટલો સરસ છે કે અમંગળ હોવા છતાં તદાપિ મંગલમસી, છતાં આપ કલ્યાણકારી છો. તો ભગવાન શિવને ના દૂષણોને દૂષણ ન ગણતા સૂર્ય અગ્નિ અને ગંગાજીની માફક એમને પાવન માનીને મનમાં સંતોષ માનજે. એક દીકરીના પિતા તરીકે અને શિવજીને તારી દીકરી અર્પણ કરીશ ને તો મહાન ભાગ્યશાળી થશે, માતા પિતાને પણ યશ અપાવનારી થશે. એવા ભાવથી સમર્થ કહો નહીં દો, ભગવાન શિવ તો સમર્થ છે, એને કોઈ દોષ કો વિધિ કો નિષેધા, એને કોઈ વિધિ નિષેધ કોઈ દોષ ગુણ દોષ કશું સ્પર્શ કરતું નથી. અને એટલા માટે આવા સરસ ભાવોથી નારદજીએ હિમાલયને સમજાવીને સંતોષ આપ્યો કે ના ના, એમને તો ભગવાને શરણ આપી દીધું છે, સદગતિ થઈ છે, તો વૈકુંઠ ગયા છે, એટલે હાશ ચલો ભગવાને સ્વીકાર, એને શાંતિ મળી ને. દુઃખ તો છે જ, મૃત્યુનો ક્લેશ તો છે જ, પણ એના સદભાવોને બતાવી દઈને મનમાં મનને વાળી લીધું, મનને સંતોષ આપ્યો, એમ હિમાલયને સંતોષ અપાવી દીધો.